ભગવાન રઘુનાથજી વિવાહ પછી જનકપુરથી અયોધ્યામાં પધાર્યા તે પ્રથમ પ્રસંગને લક્ષમાં લઈને તુલસીજી બોલે, બરનઉ રઘુવર વિમલયશ જોદાયક ફલચા, ચારેય પુરુષાર્થને સિદ્ધ કરનાર. એને ચાર પુરુષાર્થ કયા વેદના ઋષિઓએ, એને ચાર ફળ પણ કયા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. મોક્ષનું ફળ સદગતિ, ધર્મનું ફળ ભગવદ્ પ્રાપ્તિ, અર્થનું કામ છે વ્યવહારિક સુવિધાઓ અને ઈચ્છાઓ. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પદાર્થ, આ ચાર પુરુષાર્થ અને એના ચાર ફળ આ જિંદગીમાં પ્રાપ્ત કરી શકાય. તો ધર્મ અને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકાય આ ભગવદ્ કથાના સત્સંગથી, અને એની સાથે જીવન દરમિયાન જેની આવશ્યકતા છે અર્થ અને કામ, ચાર ફળને ચાર પુરુષાર્થને એવી રીતે ગોઠવ્યા. પહેલો ક્રમ ધર્મનો, અંતિમ મોક્ષનો. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામ, ધર્મને પોતાની સાથે રાખી જીવનના અંત મૃત્યુ મોક્ષને લક્ષ્યમાં રાખી અને અર્થોપાર્જન પણ કરો અને એ રીતે ધર્મનું પાલન પણ કરો, જેથી ધર્મ અને મોક્ષ વચ્ચે આ જીવન સુરક્ષિત સંયમી બની શકે. અને ક્યારે પ્રાપ્ત થશે? ભગવદ્ ગુણાનુવાદ, ભગવદ્ કથા, સત્સંગ પ્રાપ્ત થશે. તો તુલસીજીએ પણ ભગવત ચરણમાં ગુરુચરણની અંદર વંદના કરતા માગી લીધું કે મારે આટલું જોઈએ છે, આપની ચરણરજની કૃપાથી હું મારા મનને સ્વચ્છ સાફ કરું, મારું પ્રતિબિંબ મારા ભગવાન એની અંદર સ્પષ્ટ દર્શાય, અને એ રીતે તૈયાર થઈને આપની વંદના કરીને આપની આજ્ઞા લઈને બરનઉ રઘુવર વિમલયશ. ભગવાનના ગુણાનુવાદ હું ગાઉં અને એ પણ મને પોતાને આનંદ આવે એટલા માટે. ભગવદ્ કથા આ રામકથાનો આરંભ પણ તુલસીજીએ અયોધ્યાકાંડથી કર્યો. આગળના બાકીના રહેલા વિષયને પણ એમણે અહીંયા અગાડી વ્યક્ત કરી દીધો, જબ તે રામ વ્યાહી ઘર આયો, એટલે આગળનો બધો જ પ્રસંગ બાકી છે અને અયોધ્યાકાંડની રચના કરવાનો આરંભ કર્યો છે. જ્યારથી પ્રભુ સંપન્ન થઈને આવ્યા, શ્રીને લઈને આવ્યા, અને ત્યારથી ઘરમાં નિત્ય ઉત્સવ, નિત્ય આનંદ, નિત્ય મહોત્સવ થતો. ભાગવતમાં પણ જશોદાને આંગણે વ્યાસજી સુખદેવજી કહેતા બોલે, નિત્યોત્સવ મંદિરે, મંદિર રહેવાનું ઘર, ઘરની અંદર રોજ રોજ નવા નવા ઉત્સવો થયા જ કરે. ભગવદ્ ભગવાન જ્યાં નિવાસ કરી રહ્યા છે, જ્યાં ભગવદ્ વાસ છે, એ ભગવાનના આંગણે રોજ નવા ઉત્સવ થતા હોય. એમ અહીંયા આગળ પણ મહારાજ દશરથજીના આંગણે અયોધ્યાજીમાં ભગવાન જ્યારથી મંગલ વ્યાહ પરણી લગ્ન કરીને આવ્યા, ત્યારથી રોજ રોજ નવા નવા ઉત્સવોનું આયોજન થયા, અને ત્યાં ભગવદ્ દર્શન અર્થે પણ અનેક ઋષિઓ પણ આવતા, અને એ રીતે નિત્ય ઉત્સવનું જ મંગલમય વાતાવરણ બની રહેતું એમ તુલસીજીએ બતાવ્યું. 14 લોકમાં ભુવન 4 10, 4 અને 10 14, 14 લોકની અંદર જેટલા જેટલા મોટા પહાડો હોય, હિમાલય, આલ્પ, જે કંઈ મોટા મોટા પહાડો હોય, એ બધા મોટા પહાડો પણ નાના લાગે, એટલો બધો વૈભવ હતો, એટલો એટલી બધી સંપન્નતા હતી કે આ એક દુનિયાના નહીં, એકલી પૃથ્વીના જ નહીં, પણ 14 ભુવનના જેટલા મોટા પહાડ કેટલા હોય, એક પહાડ, ઓહો આટલો મોટો પહાડ આ ચડવાનો છે, એ પહાડ ચડવાનો હોય તો એમ થાય કે ભાઈ કે નીચે બેઠા હોત તો શું વાંધો હતો, આટલે ઊંચો છોકરા ગયા, ક્યાં બધાને દુઃખી કરે. એટલા મોટા નાના પહાડને પણ આપણે સહી શકતા નથી, તો આ તો 14 ભુવનના જેટલા મોટા ઊંચા પહાડ છે, બધા જ પહાડ જેટલી સંપત્તિ જેના ભુવનની અંદર પડેલી છે. ભુવન 4 10 ભૂધર, ભૂધર એટલે પહાડો, સુકૃત સત્કર્મ, સત્કર્મ તો કેવા, અહીં જેમ છેલ્લા 4 વર્ષથી વરસાદ પડે છે એવા વરસાદ કરે, વરસાદ કરે, સુકૃત મેઘ, મેઘ પણ વરસાદ પણ બધા સુખ સુખ અને આનંદ આપતા વાળા સત્કૃત્યના વરસાદ, એની હેલીઓ થયા કરે સુખબારી, તે પણ દુઃખગ્નો યત્રવાતી પ્રણતજન મનો આહ્લાદકારી, અને અહીંયા આગળ બતાવ્યું સુખવારી, બરસહી સુખવારી, આનંદ આપનારો વરસાદ, વરસાદ કરે વરસાદ. તો એવું આ ભગવાનનું આંગણું, અને ભગવાને જે સુખ અને સંપત્તિ આપી, સ્વાભાવિક છે, ભગવાનનો જ્યાં નિવાસ હોય, જ્યાં ભગવાનનું સાનિધ્ય હોય, ત્યાં દુઃખ ક્લેશ હોય જ ના શકે. તહાકી તરની, તહાકી તિમિર જ્યાં તરની પ્રકાશ, જ્યાં સૂર્ય આમ ઝગમગતો હોય ત્યાં અંધારું રહી શકે ખરું? તો સાક્ષાત પ્રભુનો નિવાસ જે જ્યાં હોય, જે ધરતી ઉપર, ત્યાં અંધારા હોઈ શકે ખરા? તહાકી તિમિર, ત્યાં દુઃખ કેવી રીતે આવી શકે? તો એના માટે કહ્યું સુકૃત મેઘ બરસાઈ સુખબાર, માત્ર પાણીનો વરસાદ નહીં, સુખનો જ વરસાદ, સુખનો જ વરસાદ. પહેલા વરસાદે કેટલો કેટલું સુખ થાય, હાશ ટાળક વળી ઠંડક થઈ, એમ કહ્યું સુખબાર. એમ વરસાદ જ્યારે પણ વરસે ને ત્યારે આનંદદાયક આહ્લાદકારી, મેઘ વર્ષ્યા જ કરે, રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ, રિદ્ધિ સિદ્ધિ કેટલી છે, જેટલી નદીઓ પાણી વહ્યા કરે છે, નદીઓ તો પાણી અહર 24 કલાક વર્ષો સુધી વહ્યા જ કરતી, વહ્યા જ કરતી. તો તુલસીજી કહે છે કે મારા પ્રભુના આંગણે આ ભારત દેશની અંદર જ્યારે પ્રભુ પધારેલા હતા ત્યારે રિદ્ધિ સિદ્ધિ તો નદીઓની માફક વહેતી, એટલી ત્યાં એકવાર સરસ એક કવિએ લખેલું, પણ એને થોડું જુદી રીતે લખ્યું, જ્યાં દૂધની સરિતા હતી ત્યાં પણ ત્યાં છાશ પણ મળતી નથી, ઘી તો મળે ક્યાંથી, ઘીની વાસે મળતી નથી, જ્યાં દૂધની સરી, અહીંયા તો રિદ્ધિ સિદ્ધિની નદીઓની વાત કરી છે ભગવાનના આગળ, પણ જ્યાં આટલું બધું હતું ત્યાં છાશનો છાંટો જોવાનો નથી મળતો, અને ઘી શું, પણ ઘીની વાસે જોવાનું, પણ પ્રભુના આંગણે રિદ્ધિ સિદ્ધિ નદીઓની માપ, નદીઓની જેમ વહ્યા જ કરતી, અને તે પાછી શોભે એવી, ગમે તેવી રિદ્ધિ સિદ્ધિ નહીં, વિકૃત સિદ્ધિ નહીં. મોબાઈલ આવ્યો કે પછી જે ઇન્ટરનેટ આવ્યું એ વિકૃત રિદ્ધિ સિદ્ધિ નહીં, સિદ્ધિઓ ખરી, બાઇક આવ્યા પણ વિકૃત બધી, પણ અહીંયા આગળ તો રિદ્ધિ સિદ્ધિ સુહાઈ, એમાં કોઈ પણ મલિનતા નહીં, એ રીતે સિદ્ધિમાં સૌમ્યતા, સાત્વિકતા, એ ધર્મપરાયણતા. આપણા ઉત્સવોને જુઓ ને, તો આપણા એક એક ઉત્સવની અંદર સૌમ્યતા છે, સાત્વિકતા છે, ભગવત દર્શન છે, ભગવત સેવા છે, શાંતિ છે, આનંદ છે. પણ બીજી સંસ્કૃતિના ઉત્સવને જોશો, વિકૃતિઓ, વાસના, વૈભવ, અને એની અંદર માત્ર દુરાચાર સિવાય બીજું કશું. પણ ભગવાનની આ રીતિ સિદ્ધિ છે, જે ઉત્સવો છે એ બધા જ અહીંયા સાત્વિક સુહાઈ કહ્યું છે. ઉમગી અવધ અંબુદી, અને બધી જ સંપત્તિ જેમી સબ સંપત્તિ બિનહી બોલાય ધર્મશીલ પહી જાય સુહાય. એમ એ બધી જ સંપત્તિઓ આમ પૂર આવ્યા હોય, આમ છલકાતી ને આમ મલકાતી ને ભરપૂર એવી ઉમગી અવધ, અવધ અયોધ્યા રૂપી ભગવાન રામનું જ્યાં શાસન છે એ દેશની અંદર આમ ઉછળી ઉછળીને, જે મોજા ઉછળીને કિનારે આવે એવી રીતે આ અયોધ્યા રૂપી સમુદ્રની અંદર બધા ચારે બાજુથી ભરપૂર રીતે સિદ્ધિ આવવા